તારીખ 4/1/1977 શ્રી પ્રવચન સાર ગાથા 58 અને 59 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26
સકાશાત વિજ્ઞાનમ પરિજ્ઞાનમ ભવતી તત્પુન પરોક્ષમ સ્થિતિ સંતમ જી પર દ્વારા અથવા પરને લઈને પરને કારણે જે જ્ઞાન થાય છે અથવા વિશેષ જ્ઞાન થાય છે વિજ્ઞાન અથવા પરિજ્ઞાન થાય છે પર પદાર્થનું જાણન થાય છે તેને પરોક્ષણ કહેવામાં આવે છે. તે શું વિષયો શું કયા વિષયોમાં જ્ઞેય પદાર્થ શું પર જ્ઞેય રૂપિ પદાર્થમાં અહીં સુધી આપણે યદિ કેવલેણ જ્ઞાનમ અવધિ જીવન પથમ યદિ કેવલેન અસહાયેન જ્ઞાતમ ભવતિ સ્ફુટમ જે કેવળ અસહાયપણે કોઈ પણ નિમિત વિના કોઈ પણ માધ્યમ વિના જ્ઞાનનું થાય છે સ્પષ્ટપણે કોનાથી કીર્ણ કર્તૃભ તેનો કોનાથી જીવનો જીવથી જીવથી જે કેવળ અસહાયપણે જાણવું થાય છે શું સ્પષ્ટ કોઈની મદદ વિના નિમિત્ત વિના માધ્યમ વિના જાણવું થાય છે સીધું તરવી પ્રત્યક્ષ સંભવતી તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એનો આ વિસ્તાર છે. ઇન્દ્રિયો મન પરોપદેશ આલોક બહિરંગ નિમિત્તભૂત તથા એવો છે જ્ઞાનાવરણીય પુરુષમ ગમત અર્થગ્રહણ શક્તિ રૂપાયા ઉપલબ્ધ અર્થ અવધારણારૂપ સંસ્કારાચ અંતરંગ કારણભૂતા સકાશાત ઉત્પદ્યતે વિજ્ઞાનમ તત્પરાધીનત્વાત પરોક્ષમિતિ ઉચ્યતે. શું કે છે? ઇન્દ્રિયો મન પરોપદેશ અને લોકનું જે કંઈ બહિરંગ નિમિત્તભૂત છે ઇન્દ્રિય મન પરોપદેશ લોક આદિ બહિરંગ લોક વગેરે આલોક આલોક એટલે પ્રકાશ પરોપદેશ આલોક આલોક એટલે પ્રકાશ થાય છે વગેરે બહિરંગ બાહ્ય નિમિત્તોથી તેમજ એ બધા 12 નિમિત્તમાં ગયા. ઇન્દ્રિય મન પરોપદેશ અને પ્રકાશ આમાં અંતરંગ ને બહિર બે વિભાગ પડ્યા સંસ્કૃતિની અંદર. કેટલાક બહિર નિમિત્તો છે એટલે બાહ્ય નિમિત્તો છે અને કેટલાક અંતરંગ નિમિત્ત છે. બાહ્ય નિમિત્તમાં લીધા 5 ઇન્દ્રિયોનો ખોખું મન 12માં ઉપદેશ મળે તે અને પ્રકાશ વગેરે તે બહિરંગનું નિમિત્ત તથા એવો તે જ પ્રકારે જ્ઞાનાવરણીય સૂક્ષ્મ જનિત અર્થગ્રહણ શક્તિરૂપ ઉપલબ્ધિની વ્યાખ્યા કરી. જ્ઞાનાવરણીય જનિત જે સૂક્ષ્મ છે એના દ્વારા જે પર પદાર્થની જાણવાની શક્તિ છે અર્થ ઉદાહરણરૂપ સંસ્કાર અને જે કાંઈ પહેલો ભાવ પકડ્યો છે એ સંસ્કાર રૂપે જળવાઈ રહ્યો છે. અર્થ ઉદાહરણ ભાવની ધારણા એ રૂપ જે સંસ્કાર છે એ અંતરંગ કારણભૂત એ અંતરંગ નિમિત્ત છે. બે ને અંતરંગ નિમિત્ત લીધા ઉપલબ્ધિ અને સંસ્કાર એમ કે એ બંને જીવના પર્યાય છે. જીવના પર્યાય હોવા છે એને અંતરંગ નિમિત્ત લીધા અને અજીવના પર્યાયને બહિરંગ નિમિત્ત લીધા. તેના દ્વારા જે ઉત્પન્ન થાય છે તે જ્ઞાન યદ વિજ્ઞાન તત્પરાધીનત્વાત તે જ્ઞાન પરાધીન હોવાથી એને પુરુષ કહેવામાં આવે છે. પરાધીન પરને આધીન થઈને ઉપજતું હોવાથી તેને પુરુષ કહેવામાં આવે છે. પુરુષ અને પરાધીન બેમાં પર શબ્દ છે. પરાધીન હોવાથી પુરુષ છે એમ બીજો. પ્રત્યક્ષ જ્ઞાન સ્વાધીન હોવાથી પ્રત્યક્ષ એમ થાય છે. સામે સામે છે. યદિ પુનર પૂર્વોક્ત સમસ્ત પરબ્રહ્મ અનપેક્ષ કેવલા શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ સ્વભાવાત પરમાત્માના સકાશાત સમુત્પદ્યતે તો તો અક્ષનામ નામાનમ આત્માનમ પ્રતિત્ય પ્રતિત્ય ઉત્પદ્યમાન પ્રતિત્ય ઉત્પદ્યમાનત્વાત પ્રત્યક્ષમ ભવતી ઇતિ સૂત્ર અભિપ્રાય. શું કહે છે કે વળી જો પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યની અપેક્ષા રાખ્યા વગર પૂર્વોક્ત સમસ્ત પર દ્રવ્યમ અનપેક્ષા અપેક્ષા વિના ઉપર કહેલા જે બહિરંગ નિમિત્તો અને અતરંગ નિમિત્તો એની કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના એની એની નિમિત્તપણે પણ જેમાં અપેક્ષા આવતી નથી. આમ અપેક્ષા રાખે છે એટલે એ નિમિત્તપણે હોય છે. એના ઉત્પન્નના કાળમાં એની નિમિત્તની અપેક્ષા આવે છે. જ્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિમાં કોઈ નિમિત્તની અપેક્ષા છે નહીં. સમસ્ત પરદ્રવ્યમ અનપેક્ષ કેવળ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા તેનાથી જે ઉત્પન્ન થયેલી છે. કેવળ એક શુદ્ધ બુદ્ધ કેવળ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા એ પરમાત્મા સ્વભાવથી જે સમ્યક પ્રકારે ઉત્પન્ન થયું છે. સમુત્પદ્યતે સમ્યક પ્રકારે ઉત્પન્ન થયું છે. તેથી અક્ષનામનો જે આત્મા અક્ષનામાનમ આત્માનમ પ્રતિત્ય ઉત્પદ્યમાન અથવા એની પ્રતિથી ઉત્પન્ન થયું છે. હું મારા આત્મ સ્વરૂપે છું એ પ્રતિતિ લઈને હવે ઉત્પન્ન થયું છે. પોતાની પ્રતિતિ વિના ઉત્પન્ન થયો નથી. જ્ઞાન શું છે એ જ્ઞાનમાં સ્વરૂપ જ્ઞાનમાં આત્મજ્ઞાનમાં આત્મ પ્રતિતિ સાથે છે. પોતાની પ્રતિતિ વિના ઉદ્યોગ નથી. પોતાને જાણે અને પોતાનો વિશ્વાસ નહીં એવું છે ને. હું કેવો છું કેમ છું એ જાણતા એની પ્રતિતિ સાથે સાથે હોય છે. હોય છે એ અનુભવ સહિતની પ્રતિતિ છે. જેમાં તો અક્ષનામાનમ આત્માનમ અક્ષ નામના આત્માને પ્રતિતિ કરીને જે ઉત્પન્ન થયું છે પ્રતિતિ સહિત ઉત્પન્ન થયું છે. તેથી જે પ્રત્યક્ષ છે એને લઈને એનું પ્રત્યક્ષપણું છે એમ શુક્રનો અભિપ્રાય છે. શુક્ર એટલે આ ગાથાનો આ અભિપ્રાય છે. એ રીતે પરોક્ષ અને પ્રત્યક્ષના જે ભેદ કયા એમાં પરોક્ષ છે તે પરના નિમિત્તને લઈને ઉત્પન્ન થયેલું અને પ્રત્યક્ષ છે તે પોતાના સ્વભાવથી સ્વરૂપથી આત્મ પ્રતિથી સહિત ઉત્પન્ન થઈને એને પ્રત્યક્ષ કહેવામાં આવે. પ્રત્યક્ષ જ્ઞાન લીધું છે ત્યાં લોકાલોકને જાણે કાંઈ ન લીધું. સમસ્ત પરદ્રવ્યો અનપેક્ષ બધા જ પરદ્રવ્યોની અપેક્ષા છોડીને કેવળ શુદ્ધ બુદ્ધે જે પરમાત્મા સ્વભાવ છે તેનાથી ઉત્પન્ન થયેલું છે અને સ્વરૂપની પ્રતિતિ સહિત છે. તેથી એને પ્રત્યક્ષ કરવામાં આવી છે. અસહાય ઉત્પન્ન થાય છે. સીધું જ્ઞાન જ્ઞાનથી જણાય છે અને તે જ પ્રત્યક્ષ જ્ઞાન છે કે જેમાં કોઈ પરદ્રવ્યનું નિમિત્ત થતું નિમિત્ત પડતું નથી. કોઈ પરદ્રવ્ય તે પ્રત્યક્ષ જ્ઞાન છે. કે આ તત્વનો વિચાર, આત્મનો વિચાર, સ્વભાવનો વિચાર, વિચાર કર કર કે ક્યાં કરેગા, વિચાર કરી કરીને પણ તો શું કરી, કેમ કે વિચાર કરતા કરતા તો થાકી જ, વિકલ્પ કરતા કરતા તને થાક લાગશે, પછી વિશ્રામ કરતી વિશે જે કાંઈ સમજવામાં આવ્યું છે વિચાર દ્વારા એને પ્રત્યક્ષ કરવો, એને આમ બીજું જે કાંઈ સમજાણું છે કે આત્મા જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એને એકદમ અનુભવ પ્રત્યક્ષ કરવો, બસ આમ જ બીજા ભાવમાં તર્ક થાય છે કેમ કરવો, પ્રત્યક્ષ કરવું એમ કહ્યું પણ કેમ કરવો, એવું તર્ક થાય છે. સર્વથા ભિન્ન છે, છતાં એને આત્મસાત કરે છે, અભેદ કરે છે, એમાં આવી જાઉં છું, મારામાં આવી જાય છે, તદ્દન પુરુષ રહેવા છતાં એને પ્રત્યક્ષ વત કરી નાખે, એ તો જોવામાં આવે છે કે
નહીં, આવતું નથી મારે,
કડવું લાગે તો એમ કે એટલું કડવું લાગ્યું છે, એમાં પુરુષ લાગ્યું છે એમ કે છે, તે પુરુષ થો તો પણ એમાં પુરુષ પણ અનુભવતો નથી, છે ને એ રીતે. અરે કોઈ વખત તો જીવ અનુપસ્થિત એવા વિષયમાં પણ ઉપસ્થિતિ વત વર્તે, કલ્પના કરે છે ને, એકાકાર થાય, પૂર્વે કોઈ શોકનો પ્રસંગ બની ગયો હોય, યાદ કરીને રડવા લાગે, અરે અમારા અમને આમ કરવામાં આવ્યું છે, અમારા ઉપર આમ અન્યાય થયો હતો, ફલાણું આમ તેમ કરીને માંડે રડવા માંડે, એ નુકસાન થયું હોય, એ અપમાન થયું હોય, ભૂતકાળમાં કહું કે પરોક્ષ કે પ્રત્યક્ષ, બીજું પરોક્ષમાં ગયો, કાળે પરોક્ષ થયો તો પણ પ્રત્યક્ષ વ્રત એ ભાવમાં આવિર્ભાવ લાગીને કરે છે, તો અહીં તો જ્ઞાન આત્માને વેદન પ્રત્યક્ષ છે, હાજર છે, વેદાયનીઓ છે, છતાં એમ કે છે કે અમારે કેમ પ્રત્યક્ષ કરવું, કેમ પ્રત્યક્ષો નથી, જેમ તું પરભાવનો આવિર્ભાવ કરે છો એમ વિદાતા ભાવમાં જો તને જ્ઞાનમાં જ્ઞાનનો રસ હોય તો રસ તો એટલો આવિર્ભાવ થાય છે, એનો આવિર્ભાવ છે એને પ્રત્યક્ષ ક્યાં વિના, આવિર્ભાવ કરવો એની રીત છે,
આવી
કેરી તો જિંદગીમાં ખાધી નથી, સારી જાત નીકળી જાય ને મીઠા ઠીક હોય, પણ એમ કે આવી કેરી તો જિંદગીમાં ખાધી નથી, અત્યારે 5 રૂપિયાની એક છે, 60 રૂપિયા ડઝન વાળી છે, આવે છે ને રત્નાગીરી શરૂ
કરવાનું,
મીઠાશ હોય લે અને એમાં ભાઈ ભાવમાં મોંઘી હોય, 2 વાત જુદી હોય, પછી 5 રૂપિયાનો એક નંગ હોય ને સારું હોય તો એને એમ થાય બસ આમાં જ સર્વસ્વ જાણે આવી ગયું છે આ ક્ષણે, તો પ્રત્યક્ષ કરી શકાય છે, ચાલુ છે, કોઈ સમયે એને શોધવા જવું પડે છે,
એમને
કે મારે પ્રત્યક્ષ જ્ઞાન કરવું છે, તો હવે જ્ઞાન જ્ઞાન આવે ત્યારે થાય ને, ત્યાં સુધી તો મારે રાહ જોવી ને, એ પ્રશ્ન છે, અને દુર્દેવ બહુ માર્મિક વચન બોલે છે, ઘણી વાત કરી છે, અને એ વાત એ કોઈ પણ શાસ્ત્ર વિચારતું હોય ને કોઈ પણ શાસ્ત્ર નો કોઈ પણ અધિકાર ને કોઈ પણ ગાથા વિચારતી હોય તેવી વાત આવે છે. એક સમયમાં અથવા તો એક સેકન્ડ ના અસંખ્ય ભાગમાં આ આત્મા પોતાના નાનાનંદ સ્વભાવથી પરિપૂર્ણ છે. એનો અર્થ શું થાય? એક સમયમાં એટલે વર્તમાન સમયમાં, આજ સમયમાં આ આત્મા પરિપૂર્ણ છે, પોતાના જ્ઞાનાદિ સ્વભાવથી પરિપૂર્ણ છે. વર્તમાન સમયના અવલંબનથી પુરુષાર્થથી કોઈ પણ કાળે કોઈ પણ વર્તમાન સમયમાં એ પોતાને વિધિને અનુભવી શકે છે. એમાં એને બીજા સમયની રાહ જોવી પડે કે કોઈ સાધન આવે એની રાહ જોવી પડે, નિમિત્ત આવે એની રાહ જોવી પડે, અરે કાળ લબ્ધિ પાટવાની રાહ જોવી પડે, એમ નથી નતું. હવે આજ પ્રત્યક્ષ જ્ઞાન ને પારમાર્થિક સુખપણે દર્શાવે છે. એનું જે પરોક્ષ જ્ઞાન છે દુઃખરૂપ છે, આગળ કઈ ગયા. હવે એમ કે છે કે આવું જે સ્વરૂપ પ્રત્યક્ષ છે, એનું પ્રત્યક્ષ જ્ઞાન છે એ સુખ સ્વરૂપ છે અથવા સુખથી એ અભિન્ન છે. સુખ અને જ્ઞાન જુદા રહી શકતા નથી, અથવા જ્ઞાન ને સુખતું સુખથી જુદું પાડી શકાય નહીં, સુખ ને જ્ઞાન થી જુદું પાડી શકાય નહીં. માણસ કહે છે કે આમ કારણ બન્યું એટલે અમને બહુ દુઃખ છે. કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ કારણ વસાત જીવ દુઃખ નો અનુભવ કરે છે. એને એમ કહેવામાં આવે છે કે ત્યાં તારું જ્ઞાન વર્તતું નથી પણ અજ્ઞાન વર્તે. કેમ કે જ્ઞાને કરીને દુઃખ હોય નહીં, આ નિયમ છે. ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે કે જ્ઞાને કરીને દુઃખ ન હોય, જ્ઞાને કરીને તો સુખ જ હોય. સુખ હોય ને કદી સુખ હોય પણ એ તો એને ખબર નથી પડતી. એને તો નિશ્ચિત વિષય મળે છે અને એ સંબંધીનું એને જ્ઞાન થાય છે. અત્યારે શિયાળાની ઠંડી પડશે તો કોઈ ગરમ પદાર્થનો સંયોગ છે, ગરમ કપડાં છે, હીટર છે, ગરમ પાણી છીનાવવું છે, તડકો મળવો છે, જેટલા કોઈ ગરમ પરમાણુ છે ને એના સંયોગમાં એને એમ લાગે છે કે મને સુખ છે. તો એનું જ્ઞાન થાય છે ને સુખ થાય છે ને કે આ ગરમ છે, આ ગરમ છે એવું જ્ઞાન થઈને સુખ થાય છે ને કે એ સુખ છે. જ્ઞાનના વિપર્યાસથી દુઃખને સુખ માન્યું હોય તો એથી કઈ દુઃખ સુખ થશે? જ્ઞાનના વિપર્યાસથી થાય છે. સુખાભાસ હોવા છતાં એ સુખાભાસ ને સુખ કહેવાની અપરમાર્થી વૃદ્ધિ છે. આ લોકમાં મોહની આદિ કર્મજાળ વાળાઓને સ્વભાવ પ્રતિઘાત ને લીધે અને આકુલપણા ને લીધે સુખાભાસ હોવા છતાં તે સુખાભાસ ને સુખ કહેવાની અપારમાર્થિક વૃદ્ધિ છે. વ્યવહારિક વૃદ્ધિને શું કહી છે? અપારમાર્થિક વૃદ્ધિ છે. સુખ નથી પણ દુઃખ છે. વ્યાયામ છૂટતા નથી તે દુર્બળ છે. અમને વિશ્વાસ આવતો નથી આ વાત ઉપર, જેને એને દુર્બળ કરવામાં આવ્યા છે. સુખ અને દુઃખ એને સ્વભાવથી નક્કી કરવા એમ કહે છે. એ સ્વભાવ વિભાવને નક્કી કર્યા વિના એ સુખ દુઃખ નક્કી થશે. એ સુખ દુઃખ નક્કી કરો કે જ્ઞાન ને રાજ ને નક્કી કરો કે સ્વભાવ ને વિભાવ ને નક્કી કરો. તો જુદા જુદા લક્ષણ થી વાત છે, એકની એક વાત ફેરવીને કહેવામાં આવે છે. કેમ કે જીવને સુખ નથી, જૂઠ છે એમાં જે ચિત્રણો છે. સુખ નથી જાનવાના જળમાં એને પાણી માન્યું છે. ત્યાં પાણીનું બિંદુ નથી. ઉલટાનું ત્યાં ગરમી વિશેષ છે, પાણીથી વિરુદ્ધ તાપ વિશેષ છે. ત્યાં એને પાણીનું સરોવર દેખાય છે. કેવડી ભૂલ છે, નાની ભૂલ છે. પાણીનું પાણીનું ટીપું ન હોય ત્યાં પાણીના મોટા મોટા સરોવરના મોજા ચાલે એવું દેખાય. દ્રષ્ટિ ભ્રમણને કહેવામાં આવે છે. એવું છે, આત્માના સ્વરૂપના સુખ સિવાય બીજું ક્યાંય પણ આ રીતે જે સુખ મનાય છે તે મૃગજળવત માનવામાં આવે છે. જૂઠમાં છેતરાય પછી દોડી દોડીને ખાતે અને પાણી મળે નહીં ત્યારે દુઃખી થાય. બસ આ પરિસ્થિતિ છે. આમ તો ખબર નથી ના તીવ્ર સંયોગની અનુકૂળતાના તીવ્ર રસમાં ઘણી આકુલતા અને ઘણી શાંતિ ઉત્પન્ન થઈને ચાલુ જ રહેશે, મટતી નથી. અને એની બેચેનીમાં એ પરિણમે છે. અમેરિકાની અંદર અબજોપતિ માણસો છે, લાખો કરોડોપતિની પણ અબજોપતિ માણસો છે ભાઈ, કે જેને લાખો ડોલરનો હિસાબ નથી. અબજોપતિ માણસ એટલે કેવા કે લાખો ડોલરનો જેને હિસાબ નથી. વાત વાતમાં એમ તો જાઓ લાખ ડોલર તમને આપી દે એવા માણસો છે. પણ એને અશાંતિ એટલી તીવ્ર વેદના છે એવા માણસો છે. જેને એને કોઈ ક્યાંય સુખ જોવામાં આવતું, ક્યાંથી એ દુઃખ ઉત્પન્ન થયું એનો જો વિચાર કરવામાં આવે તો એને જે કિંમત આપી દીધી છે, જે સંયોગની જેને શ્રીમંતાઈ કહે છે લોકો, જેને ધનાઢ્યપણું કહે છે, જેને લોકો વેલ્થ કહે છે ને, પછી પૈસામાં રૂપિયામાં ડોલરમાં મકાનમાં કે મોટરમાં કે જેમાં ગણો એમાં, એ પ્રત્યેનો એનો જે તીવ્ર રસ છે એ અશાંતિને મૂળ છે. ખબર હતી એમ કે પછી બાય સાધન એવું બતાવો કે અમને શાંતિ થાય. ભાઈ કોઈ બાય સાધનથી શાંતિ નહીં થાય, શાંતિ તારી સમજણથી અંતરંગ સાધનથી એ પરિસ્થિતિ છે. મીઠી લાગે છે કે વેલ્થ મીઠી લાગે છે તે જ અશાંતિ છે. જે વેલ્થ મીઠી લાગે છે તે જ અશાંતિ છે. એ જ કાતિલ ઝેર છે એની એને ખબર છે. હવે આ જ પ્રત્યક્ષ જ્ઞાનને એટલે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનને પારમાર્થિક સુખપણે દર્શાવે એ આત્માનું પારમાર્થિક સુખ છે, પરમ સુખ છે, અથવા નિશ્ચય સુખ છે, વાસ્તવિક સુખ એ છે એમ એને કહ્યું છે. જાદમ સ્વયં સમતમ જ્ઞાનમ મહમે અનંતસ્થ વિઠ્ઠલમ વિમલમ શૈલમ તુ ઉગા સ્મરંતિ વિગંતિયમ જ્ઞાન છે એ આત્મામાંથી થાય છે, આત્મામાંથી કરતા એમ કહેતા કે જ્ઞાન જ્ઞાનથી થાય છે, જ્ઞાન ગુરુથી થતું નથી અને જ્ઞાન શાસ્ત્રથી થતું નથી. હવે એને તપાસવું જોઈએ કે અહીંયા જે જ્ઞાન થાય છે એ શેનાથી થાય છે, કે અંદર જ્ઞાન તો આપોઆપ થઈ જ રહ્યું છે કે જેના થવાને રોકી શકાતો નથી. બીજાથી ઉત્પન્ન થતું હોય તો રોકી દઈએ, પણ જે જ્ઞાનનું થવું છે, તરંગ આવે છે ને જ્ઞાન મેળવી શકીએ, એ જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે કે જેના થવાને રોકી પણ શકાય એવી પરિસ્થિતિ છે. પછી બીજાથી થવાનો તો પ્રશ્ન જ રહેતો, પણ જે સ્વયંથી થઈ રહ્યું છે એને જગતમાં કોઈ રોકી શકે તો ભાઈ આનું જ્ઞાન મટાડી દો. વસ્તુના સ્વરૂપમાં વળગેપર ને એમાં કોઈ શું કરે, અથવા હિન્દુઓ અભિપ્રાય રાખીને જ વિચારે કે જો આ અવાંચ્યો એટલે અનુજ્ઞાન થયું, કો વાંચ્યો એટલે અનુજ્ઞાન થયું, તારું જ્ઞાન તો જ્ઞાનથી જ કેલું છે. જરા તપાસ અંદર કે જ્ઞાન જ્ઞાનથી થયેલું છે કે જેના થવાને કોઈ રોકી શકતો નથી, તો પછી પરથી થાય છે તો પ્રશ્ન જ રહેતો નથી. ન્યાય બાર ની વાત છે, જે પોતે અનાથ છે એ બીજાને સનાથ બનાવવાની વાત કરે છે, અથવા જેનામાં જે સ્વભાવ નથી એ સ્વભાવ બીજાના સ્વભાવને ઉત્પન્ન કરે છે. જળમાં જ્ઞાન સ્વભાવ નથી, જીવના જ્ઞાન ને ઉત્પન્ન કરે છે. વાત કેવી રીતે ન્યાયથી પણ દેખાયેલી માણસ એમ કે હું તદ્દન નિર્ધન છું, પણ કરોડો નું દાન લઈ દઉં એક સાથે, ઠીક, પણ હવે તારા ખીચામાં તો કઈ ફડ્યું છે એના જેવી વાત છે. એમ જ્ઞાન શૂન્ય એવું જળ વાણી શાસ્ત્ર વગેરે એ આત્માને જ્ઞાન દે, આત્માનું જ્ઞાન ઉત્પન્ન કરાવે. કોઈ એમ જ્ઞાન ઉત્પન્ન ન કરાવે, પણ જ્ઞાનની ક્વોલિટી તો ફેરવી દઈએ ને, વિપરીત જ્ઞાનમાંથી સમ્ય જ્ઞાન કરી દઈએ, પોતાના જ્ઞાનમાંથી સાચું જ્ઞાન કરી દઈએ, એમ પણ છે. તો જેટલા ભણે જેટલા શાસ્ત્રો ભણે એ બધા જ્ઞાની થવા જોઈએ. એક અપેક્ષા એમ પણ છે, મર્યાદિત છે, એ વાત એકાંત છે, એનો ઉપયોગ બીજી રીતે ઊંધો ચાલ્યો જતો હોય તો એને સાફ શસ્ત્રાદિનું નિમિત્ત આપવામાં આવે છે એ ત્યાં તે સ્થાનમાં ઉચિત છે. તેથી કઈ શાસ્ત્રથી જ્ઞાન થાય છે એમ જો કોઈ લઈ લે તો એ વાત ઉચિત રહેતી. પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજમાં છે ત્યાં ત્યાં તે આશરે આત્મા મર્યાદા છે. મર્યાદાને સમજીને ચાલવું, પોતાની શક્તિનો વિચાર કરે, પોતાના જીવનો વિચાર કરે, પોતાના પરિણામનો વિચાર કરે. સ્વયં એટલે પોતાથી વિપુલ છું, સમંત અર્થાત સર્વ પ્રદેશેથી અતિન્દ્રિય પર્યાયને પામેલું જ્ઞાન સર્વ પ્રદેશેથી જાણવાનું કાર્ય કરે, સર્વ પ્રદેશે અનુભવ કરે છે. અનંત પદાર્થોમાં વિસ્તૃત છે, કેવળ જ્ઞાનનો વિષય છે ને. અનંત પદાર્થો એમાં જણાય છે, એ અપેક્ષાએ અનંત પદાર્થોમાં એ વિસ્તાર પામ્યો છે એમ કહેવાય છે. વિમળ છે, સર્વથા નિર્મળ છે, એમાં રાગાદિ કલંક છે, વિમળ છે અને અવગ્રહ આદિથી રહિત છે. અવગ્રહ જે આવાયને ધારણા એવા મતિ જ્ઞાનના ક્રમના ભેદ પડતા નથી. ક્રમકરણ વ્યવધાન રહીત વ્યવધાન એટલે પડદો અંતર એવું કંઈક છે. એવું જ્ઞાન એકાંતિક સુખ છે. આવું જે જ્ઞાન છે એકાંતે સુખ છે,
દુઃખ છે એમાં,
એમાં દુઃખનો તે ગંધ માત્ર પણ એકાંતે સુખ છે, સર્વથા સુખ સ્વરૂપ છે. એમાં એ અપેક્ષા એ સુખ છે ને અપેક્ષા એ દુઃખ છે એમ છે એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે. આપણું ગપ મારી દે ને છે ને કે કેવળી ને કેવળી ઘણા દુઃખી છે, કેમ કે ઘણા પર પદાર્થોને જાણે છે. કે છે કે નહીં, એ તો એકાંતે સુખ છે, એમાં કોઈ અપેક્ષા એ દુઃખ લાગુ કરવામાં આવે તો એ વસ્તુના સ્વરૂપની સમજણની બહારની વાત છે. એકાંતે સુખ જ છે. એકાંતિક સુખ છે. એકાંતિક એટલે પરિપૂર્ણ સર્વથા એકનું છેવટનું પૂરું સુખ છે. પૂરું સુખ છે એટલે કથનચિત પણ એમાં ક્યાંક થોડું પણ દુઃખ છે
દુઃખ હતી
એ ક્યાં છે. પછી સર્વથી વધારે દુઃખી છે કેમ કે બધાને જાણે છે તો પ્રશ્ન જ રહેતો નથી. દુઃખ અનંતમાં ભાગે પણ નથી તો પછી બધાને જાણે છે માટે સૌથી દુઃખી છે એ તો પ્રશ્ન જ રહેતો. એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે, જિનેન્દ્ર ભગવાને એ વાત ફરમાવી છે, જાહેર કરી છે તેની ટીકા. સ્વયં ઉપજતું હોવાથી, સમંત હોવાથી, અનંત પદાર્થોમાં વિસ્તૃત હોવાથી, વિમળ હોવાથી, પછી કે વિષ્ણુની વ્યાખ્યા કરશે ટીકામાં વિસ્તાર, અને અવગ્રહ આદિ રહિત હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન એકાંતિક સુખ સુખ છે એમ નક્કી થાય છે. કારણ કે સુખનું અનાપૂરતા જ એક લક્ષણ છે. આ એનું લક્ષણ બાંધ્યું છે. કોઈ એમ કે સુખ કોને કહેવું, અમને તો જ્યાં સુખ થાય એને અમે સુખ કહીએ. એક સુગંધિત ફૂલ સૂંઘવામાં અમને સુખ છે, તો પતિજી અમારે સુખ અમારું સુખ છે એમાં સુખ નથી એમ તમે કેમ કહી શકો? માણસ એમ પ્રશ્ન કરે, તર્ક કરે છે ને ભાઈ, એ જે સુખ માનેલું છે એ ખરેખર સુખ છે કે કેમ એને તપાસવાનું પણ એક જ્ઞાન છે, એનું એક મીટર છે, એનો એક સિદ્ધાંત છે કે આકુળતા લક્ષણ સુખ છે અને અનાકુળતા લક્ષણ, આકુળતા લક્ષણ દુઃખ છે અને અનાકુળતા લક્ષણ સુખ છે. અને સુખ હોય છે તે સ્વાધીન હોય છે, સુખ કદી પરાધીન હોતું નથી. તારું સુખ ફૂલને આધીન છે, એ સ્વાધીન ક્યાંથી રહ્યું? અને એમાં એને શું હોવા જાઉં એ આકુળતા ઉત્પન્ન થયા વિના રહી નથી. પણ તે કલ્પના માની છે, સુખાભાસ ને જ સુખ માનવાની અપારમાર્થિક રૂઢિ છે. એ અપારમાર્થિક રૂઢિ આગળ કહ્યું ને, સુખાભાસ ને સુખ માનવાની અપારમાર્થિક રૂઢિ છે જગતની. રૂઢિ છે એટલે અજ્ઞાની જીવનો એવી ટેવ છે કે જેને લઈને એ વધુ વધુ દુઃખી થાય છે. શું નામ છે? સુખ પ્રાપ્ત કરતા સુખ કરે, જેને સુખ પ્રાપ્ત કરવાની વાત કરે તો સુખ પ્રાપ્ત નથી થતું તને. ખરેખર તો એ જ કાળે તને દુઃખ થાય છે અને તારું આત્મિક સુખ તો ત્યાં ટળે છે એમ બની રહ્યું છે, પણ તને એની ખબર છે નહીં. એ પરિસ્થિતિ આ વાત વિસ્તારથી સમજાવવામાં આવે છે. સુખનું અનાકૂળતા જ એક લક્ષણ છે એ વાતને વિસ્તારથી સમજાવવામાં આવે છે. પોર દ્વારા ઉપજતું થકું પરાધીનતાને લીધે, પોર દ્વારા એટલે પરનો આશ્રય કરીને, પરનું અવલંબન લઈને, પરના માધ્યમ દ્વારા ઉપજતું થકું, જે ઇન્દ્રિય જ્ઞાન છે એ દ્રવ્યેન્દ્રિયના આશ્રયપૂર્વક ઉપજે છે. એટલે દ્રવ્યેન્દ્રિયને આધીન થઈને ઉપજે છે. આ પરિસ્થિતિ બને છે ને, માણસને કોઈ પણ વ્યસન થાય છે, ટેવ પડે છે, ત્યારે એમ કહે છે કે એના વગર ભારે ચાલતો. શું એનો અર્થ છે? હું એને આધીન સતત વર્ષ માણસ આમ બને ને ત્યારે તો મને ગુસ્સો આવ્યા જ ના. કોઈ મને આમ કહે ત્યારે તો મારે આમ જ થાય, કોઈ આમ વર્તે ત્યારે તો આમ જ થાય. કે છે ને શરીરની અસાતાના કારણે, કોઈ બાયસની ઉપયોગના કારણે જે પ્રકૃતિગત પણ છે પરિણમનનું, એ પ્રકૃતિગત થઈને પરિણમે છે, પ્રકૃતિને અનુસરીને પરિણમે છે, ત્યારે એ પરાધીન થઈને પરિણમે છે. પોતાને આધીન રહેતો નથી. બધા જગતના જીવો કર્માધીન છે એમ કહેવા માંગે. કેમ કે જે જે કર્મનો ઉદય જે જે કાળે આવે ત્યાં ત્યાં એને આધીન થઈને જાય. શું કરવું એ માટે યુગ જ્યાં એવા થયા ત્યાં અમારે શું કરવું? એ વાત તારી બરાબર. કોઈ પણ સંયોગ યુગમાં આ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, બીજું કઈ છે? છે જ્ઞાતા દ્રષ્ટા, છતાં કરતા ભોગતા માની બેસે છે. એને લઈને પછી રામદેશમાં પરંપરામાં ઉતરી જાય છે, એના પરિણામ ઊંડે ઉતરી જાય છે, એનો ખ્યાલ સુધા રહેતો નથી. સાવધાની છૂટી જાય છે, પોતે જ પરાધીન સ્વયં બને છે. કોઈ એને કરતું નથી, પણ પોતે પોતાની વિપરીત સમજણથી પરાધીન થાય છે અને એ જીવને પોતાને નુકસાન છે. તેથી બીજાને કાંઈ લેવા દેવા છે નહીં, એનું નુકસાન એને પોતાને દુઃખરૂપ, વર્તમાનમાં દુઃખરૂપ થાય છે, ભવિષ્યમાં પણ દુઃખની પરંપરા રૂપે ચાલુ રહેશે.
ભગવાન
બીજી જ વાત છે, મૃત્યુ બહાર નીકળ્યા કે ચમકા દૂધ સમજો કેમ કહી આત્માના સુખ નું મોત થાય છે. યમદૂત મોત આવે ત્યારે આવે છે ને, ભાઈ આત્માના સુખ નું જ્ઞાન ને આનંદ સ્વભાવ નું મૃત્યુ થાય એમ છે. એને સ્વાધીન થવાનો સવાલ નથી, કેમ કે જો ઉપયોગ પરિણતિ છે એ સ્વરૂપ નો આશ્રય થતા થાય છે, દર્શિત થતું નથી. દોપયોગ રૂપ પરિણામ થયું એ તો સ્વરૂપ ના આશ્રય માં થયું, અનંત સ્વભાવ જે છે એમાં લીન થતા તન્મય થતા ઠરતા એ ઉત્પન્ન થયું છે.
કર્મ બિલકુલ કર્મ થાય,
કર્મ નો ઉદય છે જુદો પડી ગયો છે ત્યારે એને શુદ્ધ ઉપયોગ થયો છે. કર્મ ના ઉદય થી જુદો પડ્યો છે ત્યારે એને શુદ્ધ ઉપયોગ પરિણામ લીન પડ્યો છે ત્યારે
કર્મ
એ અનુસરે છે, એને કર્મ ને અનુસરે છે. આ કર્મ થી વિમુખ થયો છે, પોતાનું મુખ કર્મ ના ઉદય થી ફેરવી લીધું છે ત્યારે એ શુદ્ધ ઉપયોગ બને. પરિણામ એ સ્વને આધીન છે ખરેખર, અને એ શાંતિ રૂપ વિશ્રામ રૂપ તૃપ્તિ રૂપ સુખ રૂપ છે. કેટલા શબ્દો કારણ બહુ પચાસ વ્યાખ્યા કરવી છે ને, આ સુખ નથી આ સુખ છે એમ વચ્ચે નાસ્તી દેશે વિસ્તાર જે કરે છે ને એમાં અસ્તિ ને નાસ્તી બી લીધી છે. સુખ નથી તો શું સુખ નથી કે પર દ્વારા ઉપજતું સપન પરાધીનતા જે પરોક્ષ જ્ઞાન છે તે આકુલતામય છે અને પરમાર્થી સુખ નથી. પછી ચાહે તે વિષય હોય ઈચ્છિત કે અનિચ્છિત, જગતમાં શું છે અનિચ્છિત વિષયનો સંયોગ થતા જીવને દુઃખ થાય છે, ઈચ્છિત વિષયનો વિયોગ થતા એને દુઃખ થાય છે. ઈચ્છિત વિષયની પ્રાપ્તિમાં સુખ થાય છે અને અનિચ્છિત વિષયના વિયોગમાં એને સુખ થાય છે. આમ એની ચોભંગી છે, કહે છે કે તારી એ બધી કલ્પના એક વાત સાથી. કેમ કે પરોક્ષ જ્ઞાન આકુલતામય છે અને તે પરમાર્થે સુખ છે, છેલ્લા બે વચન છે ને પારિગ્રહ, એ પર દ્વારા ઉપસ્થું થકું પરનો આશ્રય કરીને ઉપસ્થું થકું જે જ્ઞાન તે અત્યંત આકુળ છે, ઘણી એમાં આકુળતાઓ થાય છે. સમજાવવાનો ભાવ આકુળતા છે ભાઈ, સમજને મેં ઓર સમજાને મેં થકાન લગની કેમ કે આ વિષય અંતર ઠરવાનો છે. માથા પચીસી કરવાનો નથી કે માથા ફૂલ કર્યા જ કરવી, બહુ સમજાવવું ને બહુ સમજવું એવા રાગમાં પણ વધારે પોતે રોકાયેલો રહે છે, વ્યસ્ત રહે છે ને, એ પણ એના ખરેખર અંતરંગ પ્રવૃત્તિને અનુકૂળ છે. એ અંતરંગ પ્રવૃત્તિ કે ખરેખર પ્રતિકૂળ છે. એટલે તો એમ મર્યાદા રાખવામાં આવે, વાંચવાનો સાંભળવાનો હાથ મૂકવાનો નિશ્ચિત કર્યો હોય એ તો ઠીક છે. એટલા પૂછે મર્યાદા છે, કેમ કે સર્વથા અંતર ખરી શકતો નથી. તો ઠરવાનો જેમાં બોધ છે એવા વચનોને વિશેષપણે ભાવથી આવિર્ભાવ કરવાને અર્થે એ બાને એનું બાનું પકડવું, આ તો બાનું છે ને. શાસ્ત્ર છે એ આત્મભાવનામાં વિશેષ આવિર્ભાવ થાય એનું બાનું છે, એ કોઈ માથાફોડ કરવાની ચીજ છે. આ કારણે આમ છે ને આ કારણે આમ છે ને આ કારણે આમ છે સમજવા પૂરતી પસંદગી વિશે જોઈએ, પણ ખરેખર એનો જે આશય છે એ આશયને વળગીને એમાં ચાલવું જોઈએ. આશય છોડીને એની પ્રવૃત્તિ ધીરા કરે તો એમાં નક્કી કાંઈ કે એને બીજો આશય રહેલો એમ આવ્યા વિના રહેતું નથી, એમ જ હોય છે. બે તર્ક આપણે કરી લઈએ, બે તર્ક ઈ કરી લઈએ, ચાલ્યો આપણો ટાઈમ પસાર. દ્રષ્ટિ ધ્યેય ઉપરની પ્રયોજન ઉપરની દ્રષ્ટિ તીક્ષણ હોવી જોઈએ, એમ કે ધારદાર દ્રષ્ટિ હોવી. એટલા માટે તીક્ષણ દ્રષ્ટિ હોવી જોઈએ કે જરાય ધ્યેયથી ખસીને પ્રવૃત્તિ થવી જોઈએ, એમ છે તો કાર્ય સ્થિતિ થાય છે. ધ્યેય ક્યાં કર્યું જોઈએ ને ઠીક છે અત્યારે આપણને સમય છે તો જઈએ, ન સમય હોય તો શું કરીએ, અથવા સમય મળે એટલો ટાઈમ જઈએ, વહેલું મળવું થાય તો આપણી ક્યાં જવાબદારી છે? તો સખીભાઈની જવાબદારી છે ટાઈમ સર હાજર થઈ જશે. જવાબદારી તો લીધી નથી ટાઈમ સર હાજર આપણે તો બધે આપણી સ્થિતિ છે, આપણા મંદિરમાં થયું કઈ નથી. સર્વસામાન્ય પરિસ્થિતિ એ છે કે જે શરૂઆતની ઉપસ્થિતિ હોય છે અને અંતની ઉપસ્થિતિ હોય છે એમાં સંખ્યામાં મોટો આંકડો જોવામાં આવે. સામાન્ય આંકડો હોય તો એ સંભવિત છે, પણ બહુ મોટો આંકડો જોવામાં પ્રાથમિક રીતે શાસ્ત્રનું અપમાન કરવાથી બીજો કોઈ એની અંદર કાંઈ પ્રસંગ બનતો નથી. આપણે આમ તો શાસ્ત્રનો વિનય કરી શકીએ છીએ. એનો અર્થ છે એને રસ વહેલો ખલાસ થયો અને બીજે ઉપયોગ ફટાફટ લાગવા માંડ્યો. પરિસ્થિતિ તો આત્માથી જીવની એવી હોય છે કે શાસ્ત્રો પૂરું થયા પછી પણ અંદર નહીં એની એ સંબંધીની લાશ સુધી નથી. જે રસ છે એ રસની લાલ છૂટે નહીં, એવું એને સ્વરૂપના ચિંતવનની ચિકાસ વધે છે. એના બદલે હજી પૂરું થયું શું ડંકો પીડ્યો ન પીડ્યો ખબર, ધ્યાન ગયું બે ત્રણ મિનિટ ની વાર છે કરો એ શાસ્ત્રો નો વિચાર છે. આપણે કેટલાક સુધાર કર્યા છે આપણા મંડળમાં કર્યા છે ને, જે આપણે ઉઠાને નથી બોલતા ઉપસ્થિતિ હોવી જોઈએ, જુદો રેકોર્ડ થાય. નહીં તો સર્વ સામાન્ય માં બધું ચાલી જાય છે. પ્રમુખ સાહેબ મોડા આવે તો બીજા તો હમણાં બે ત્રણ વાર હમણાં હમણાં વાત થઈ છે કે ભાઈ આ તો શાસ્ત્રો અપમાન છે. ગુરુ કહેતા હોય ગુરુ નું પણ અપમાન છે, બે રીતે અપમાન છે. સમજો ને, બને પાંચ મિનિટ કોઈ સુંદર બની કોઈ વીસ મિનિટ મારા આવે આવું બધું ધ્યાન કરે. રેગ્યુલર જે લીટ આવે છે
જોઈને કઈ કારણ બની હોય એમ મોડું કોઈ વાર થઈ જાય સંભવિત થાય.
બહારની
સ્વાધીનતા ને પરાધીનતા માં લોકો ધ્યાન ની બાજી લગાવે છે કે તમે ગમે તેમ કરો, અમારી સ્વતંત્રતા આના છે એને બિલકુલ ચલાવશું. બધા મરવા તૈયાર છીએ સંયોગ છે ને, પણ તું પોતે સ્વયં થઈ ગયો એ દુઃખમય છે. અસંબંધ હોવાથી અસંબંધિત ઈતર દ્વારો ના આવરણ વિશે, અસંબંધ હોવાથી ઈતર દ્વારો ના આવરણ ને લીધે અસંબંધ તગડો કર્યો છે ને, પરોક્ષાન ખંડિત છે. એટલે કે અમુક પ્રદેશો દ્વારા જાણે છે, સંમત જ્ઞાન થાય બીજું સર્વ પ્રદેશ થી જાણવું થાય છે. આ જેટલા પ્રદેશ માં ઉકાળ છે આત્મા દુઃખ જોવાનું છે, અમુક પ્રદેશ થી જ જાણવું થાય છે. ચક્ષુઇન્દ્રિયનો ઉપયોગ છે એ કાનના સૂક્ષ્મ આગળ ત્યાં એનું આવરણ છે. ચક્ષુઇન્દ્રિયનો ઉપયોગ ત્યાં કામ કરી શકે ત્યાં આવરણ છે. એ પ્રકાર ને લઈને જેનું ખંડ ખંડ જાણવું થાય છે, જ્ઞાન ખંડિત થાય છે. જયારે એક દ્વાર થી જાણે ને બાકીના દ્વાર બંધ રહે ત્યારે એક સ્વભાવ ને જાણે એટલે ફક્ત એના વર્ણ ને જાણે, ભૂતગુણના બીજા સ્વભાવો ને જાણે નહીં. જયારે ઇતર દ્વાર બંધ રહે છે, આવરણ રહે છે, એટલે જ્ઞાન ત્યાં ખંડિત થાય છે. એક સાથે જ્ઞાન થતું પછી એના ગંધ ને જાણવા માટે એને ઉપયોગ ફેરવો પડે છે, બીજો ખંડ પડે છે. એમ જ્ઞાન ખંડ ખંડ થઈને પ્રણ રહે, ઇન્દ્રિય જ્ઞાન ખંડિત થાય છે. એવું ખંડિત પણ થતું હોવાથી પણ અને જ્ઞાન અખંડ નહીં રહેતું હોવાથી પણ એ અત્યંત આકુળતા રૂપ છે અને એમાં પરમાર્થ ક્યાંય શું છે પછી ભલે એમ ગણે ત્યારે આ સુગંધ સારી લાગે છે. પણ ભગવાન એમ કે છે અથવા વસ્તુ સ્થિતિ એમ છે કે એ જીવનું જ્ઞાન ત્યાં ખંડ ખંડ થઈને પરિણમે છે. એ ખંડિત થયેલું જ્ઞાન છે, એમાં આકુરતા છે અને એમાં દુઃખ છે. એ જે જ્ઞાન અખંડ જ્ઞાન છે એને ખંડ કરે છે, છેદ પાડે છે, ટટકા થાય છે. મારે એક બે ચાર તો અરે રાતે છૂટે હું મેરું એમ થાય. ભાઈ તારા અખંડાત્મ સ્વભાવ ને અભિય દ્વારા પ્રવર્તા ખંડ ખંડ પણે કરીને ઘા મારવામાં આવે છે, કરવાના ઝાટકા પડે છે. એમ કે તારા સ્વભાવ પણ એને એનો એ વિષયનો અભ્યાસ છે અને કલ્પનામાં વિડ્યો છે કે ક્યાંય સુખ થતું નથી પણ ત્યાંથી થાય. પહેલેથી હોળી હલગાવી છે એમાં સુખ થવાનો તો પ્રશ્ન જ રહેતો. માત્ર કેટલા પદાર્થો માં પ્રવૃત્તિ થઈ શકો એને પરદ્રવ્યની કિંમત આપી છે. દસ થી બ્રહ્માસ્ત્રી જાણવાને લીધે પુરુષ જ્ઞાન અત્યંત આકુલ છે અને પરમાર્થ સુખ છે. પછી ભલે માને કે અમે સુખી છીએ, કોઈ સુખી છે નહીં.